પ્રવચન નંબર 716 તારીખ 29/11/96 47 મિનિટ સમયસાર ગાથા 9 તથા 10.
સમયસાર જે પરમાગમ શાસ્ત્ર છે એનો પ્રથમ જીવ નામનો અધિકાર, જીવનું શું સ્વરૂપ છે એ અધિકાર ચાલે છે. પણ જે જીવના સ્વભાવને, અભેદ આત્માને, ટંકોત્કર્ણ એક શુદ્ધ આત્માને જાણતો ન હોય, જાણતો નથી, એવા આત્માને એમ કયા કરે કે તું આત્મા છો, તું જ્ઞાયક છો, તું ટંકોત્કીર્ણ છો, તું એક છો, તું નિત્ય છો, તું ધ્રુવ છો, એમ કહેવાથી પણ એ જીવ આત્માને જાણી શકતો નથી. બાલચંદજી આવો ને, આગળ આવો ને, અહીંયા ક્યાં પાછળ બેઠા આવો. પંડાલ બડા હે, કોઈ વાંધા નહીં. ક્યા કહા, એક ગાથા 9-10 ચલતી હૈ, ઉસકા અંદર પ્રશ્ન ક્યા આયા કે જો વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, એમાં એવું ફરીથી વાંચી લઈ. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક એટલે કહેનારો છે, વ્યવહાર નહીં પરમાર્થને બતાવે છે, કહેનારો છે, તો એ કેવી રીતે છે, કેવી રીતે પ્રતિપાદન કરે, કેવી રીતે સમજાવે છે જગતના જીવોને? વ્યવહાર પરમાર્થને સમજાવવા માટે હોય છે, કેમ કે પરમાર્થને જે સમજતો નથી અનંતકાળથી, અને એમ એને કયા કરે કે તું આત્મા છો, તું નાયક છો, તું એક છો, તું ટંકોત્કર્ણ છો, તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિત્ય છો, એમ આત્માને કયા કરે તો આત્મા સામો જીવ સમજી શકતો નથી. ત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે જે ત્રિકાળી અભેદ સામાન્ય શુદ્ધાત્માને સમજતો નથી એવા જીવોને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે. તો એ વ્યવહાર પરમાર્થનો કહેનાર છે, પ્રતિપાદક છે. તો એ વ્યવહારનું સ્વરૂપ શું છે કે જે પરમાર્થને બતાવે? વ્યવહાર અપરમાર્થને પ્રસિદ્ધ કરે તે ખરેખર અસદભૂત વ્યવહાર છે, સદભૂત વ્યવહાર નથી. એ પણ આવે મોક્ષ માર્ગ પ્રકાશમાં એ વિષય લીધો છે કે ન સમજતો હોય નેમ કે મનુષ્ય તે જીવ, એકેન્દ્રીય જીવ, બેન્દ્રીય જીવ, એવી સ્થૂળ વાત પણ સમજાવવા માટે દેવી પડે જ્ઞાનીઓને. શું થાય બીજું? હા, પણ આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ભાઈ. અહીંયા કે છે કે વ્યવહારનો પ્રતિપાદક છે, કહેનાર છે, વ્યવહાર દ્વારા સામો જીવ નિશ્ચય સુધી પહોંચી જાય છે કે આમ કહેવાનો આશય છે. તો એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રતિપાદન કરે છે, જણાવે છે, એની ઉત્તરરૂપ ગાથા છે આ. આમાં એટલું જ એક કેવું છે, કેટલો વ્યવહાર સંમત છે અધ્યાત્મમાં, આગમની વાત જુદી છે. આગમના સારભૂત અધ્યાત્મ છે એમ સંતોએ ફરમાવ્યું છે શાસ્ત્રમાં. અધ્યાત્મ છે એ આગમના સારભૂત છે. જયશન આચાર્ય ભગવાનના શબ્દો છે. આધાર આપતા હોઉં ને તો શ્રદ્ધા બેસે. આગમના સારભૂત અધ્યાત્મ છે. આગમમાં તો અનેક પ્રકારે અસદભૂત વ્યવહારથી પણ સમજાવે છે, સમજતો ન હોય એને. અથવા તો જે જીવ હિંસામાં પ્રવૃત્તિ કરતો હોય એને સમજાવવા માટે કહેવું પડે કે ભાઈ શરીર તે જીવ છે, શરીરને દુઃખ આપતા આત્મા હણાઈ જાય છે, માટે શરીરને જોઈને તું હિંસાની પ્રવૃત્તિ કરીશ નહીં. એ શરીરને અમે જીવ કહ્યો છે એ હિંસાની નિવૃત્તિ માટે કહ્યો છે. એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી એની રક્ષા કરજે હણીશમાં. એ શરીરની મુખ્યતા એ શરીર જીવ ન હોવા છતાં શરીરને પણ જીવ કહેવામાં આવે છે. અહીંયા પ્રયોજન હિંસાની નિવૃત્તિનું છે. જેમ રાખને મસળતા પાપ તને લાગતું નથી, એમ જો શરીરને તું છેદીશ ને ભેદી નાખીશ તો તને મોટું પાપ લાગશે. ત્યાં એમ ન કહેવાય કે શરીર જુદો ને આત્મા જુદો. એટલો વ્યવહાર કોઈ પ્રયોજન અર્થે કહેવામાં આવે છે કે શરીર તે જીવ, એકેન્દ્રી, બેન્દ્રી જીવ. એમાં હિંસાની નિવૃત્તિ થઈ જાય છે જીવની. એ પ્રયોજનીય છે. હવે અહીંયા પ્રયોજન બીજું છે. આ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એમ કોઈ નિકટવર્તી જીવ નિકટવર્તી ગુરુની પાસે પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપ કહો છો કે આત્મા એક છે, શુદ્ધ છે, નિત્ય છે, ટંકોત્કીર્ણ છે, એમાં પ્રભુ હું સમજી શકતો નથી. કાંઈક મને હું સમજી શકું એવી રીતે સમજાવો તો હું સમજી જઈશ. સમજવાનો કામી પૂછે છે, કામી. ત્યારે એવા જીવને સમજાવવા માટે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એમ સાથે સાથે કહેતા આવે છે. તો આ વ્યવહાર કેવો કે જે પરમાર્થનો પ્રતિપાદક છે અને આમ કહેતા એ પરમાર્થને ઈશારાથી સમજી જાય છે એ વ્યવહાર કેવો કેટલો કેમ તો કે જ્ઞાન તે આત્મા છે જાણે તે આત્મા દેખે તે આત્મા એ વ્યવહારથી જીવ સમજી શકે છે કેમ કે એ અભેદનો ભેદ છે અભેદના ભેદને ખરેખર સદ્ભૂત વ્યવહાર કહેવામાં આવે છે અહીંયા વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે એ સમજાવતા કહે છે કે જે સમજતો નથી આત્મા 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 એમાં સમજતો નથી કે આત્મા કોને કહેવો કે જાણે તે આત્મા દેખે તે આત્મા જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા એમ અભેદમાં ભેદ કરીને જ્યારે સમજાવે છે ત્યારે શિષ્ય સારી રીતે સમજી શકે છે એટલું પ્રયોજન છે વ્યવહારનું પ્રયોજન કેટલું છે લિમિટેડ છે પછી અભેદને જે સમજી ગયો હોય અને અનુભવમાં અભેદ આવી ગયો હોય એ જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા કરતો નથી એ છૂટી ગયો ભેદ ભેદ રહી ગયો પણ ભેદનું લક્ષણ આ તો અધ્યાત્મ પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે પ્રશ્ન કર્યો ને કે વ્યવહારનો પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે હું સમજતો નથી એને સમજાવવા માટે અભેદમાં ભેદનો વ્યવહાર કરીને સમજાવે છે આ જે છે ને નવદશ કાથા એ નવદશ કાથા અભેદનો ભેદ છે જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા એ અભેદનો ભેદ અભેદને બતાવે અભેદથી ભિન્ન અભેદને ન બતાવી શકે શું કહ્યું ફરીને જ્ઞાન તે અભેદ આત્માથી છે અનુભવના કાળમાં એ જ્ઞાનની પર્યાયને આત્મા અભેદ છે ભિન્ન નથી આ જ્ઞેયની પ્રધાનતામાં એ આત્મા છે ધ્યેયની પ્રધાનતામાં એ પર્યાય પરદ્રવ્ય છે તો વિરોધ આવ્યો કે અનુભવ કરીશ તો વિરોધ મટી જશે તો અહીંયા કહે છે કે જ્ઞાન તે આત્મા કેમ કે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે અભેદનો ભેદ પણ જે અભેદથી ભિન્ન છે શરીરાદિ કર્માદિ રાગાદિ એ કંઈ અભેદનો ભેદ નથી કે એ ભેદ અભેદને બતાવી શકે એનામાં તાકાત નથી અસદભૂત વ્યવહારમાં આ સમયસાર એટલે તો જ્ઞાનનો સમુદ્ર છે આ વ્યવહારની વાત પણ સમજવા જેવી છે આ વ્યવહાર અભૂતાર્થ વ્યવહાર અભૂતાર્થ વાત તારી સાચી છે પણ જ્યાં સુધી અભેદ સુધી ન પહોંચે ત્યાં સુધી પોતે પણ ભેદનો વિચાર અભેદમાં પ્રાપ્તિ માટે કરે છે અને જ્ઞાનીઓ પણ બીજાને સમજાવે છે અભેદનો ભેદ તો અહીંયા કહે છે અભેદનો ભેદ તે પરમાર્થનો પ્રતિપાદક છે જે અભેદ ભગવાન આત્મા ત્રિકાળી દ્રિવિજ્ઞાયક એનાથી તદ્દન જે ભિન્ન છે શરીર આદિ અસદભૂત વ્યવહાર એ કંઈ અભેદને બતાવી શકતો નથી એ વાત કરી હિંસાની નિવૃત્તિ માટે કહેવામાં આવે એ જુદો વિષય અને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવી જાય અને એનો ભેદ કરીને સમજાવે એ જુદી વાત છે જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચાર્ય આત્માર્થી જન એ અહીંયા અભેદના ભેદને વ્યવહાર કર્યો છે તત્વાર સૂત્ર આદિમાં મોક્ષવાર પ્રકાશમાં શરીરને પણ જીવ કયો છે, એ હિંસાની નિવૃત્તિ માટે છે. વ્યવહાર નહીં, શરીર પણ જીવ છે, હિંસાની નિવૃત્તિ થાય. રાખને વસળતા જેમ પાપ નથી લાગતું, એમ તો અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પચ ઇન્દ્રિય એમાં હિંસામાં ચડી જાય તો મરી જાય. ધર્મમાંથી ગયો, પુણ્યમાંથી ગયો અને પાપની પ્રવૃત્તિ લાગુ પડશે તને. માટે શાંતિથી, અપેક્ષાથી એને સમજવું જોઈએ. અહીંયા અભેદનો ભેદ તે પરમાર્થનો પ્રતિપાદક છે. જ્ઞાન તે આત્મા, જાણે તે આત્મા. એ પણ કેમ કે એ જ્ઞાન આત્માથી અભેદ હોવાથી જ્ઞાન તે આત્મા છે. પણ જે રાગ આત્માથી અભેદ થતો નથી તે રાગ તે આત્મા નથી. હવે જે અભેદ નથી શુભ ભાવ, એનાથી ધર્મ થાય. અર અર કાળો કેર કેરો જગતના જીવો, એ તો આપણને ગુરુદેવે બચાવી લીધા. ક્રમે ક્રમે અપેક્ષા સમજાવતા 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 અજ્ઞાન તે આત્મા. તો જ્ઞાન તે આત્મા કેવળ વ્યવહાર પરમાર્થના પ્રતિપાદક માટે છે. તું અભેદ સુધી પહોંચ નહીં અને જ્ઞાનને એકાંતે સર્વથા ભેદને જો તું આત્મા માનીશ તો અભેદ સુધી નહીં પહોંચ. અભેદને પ્રાપ્તિ માટે ભેદ છે, ભેદ આશ્રય કરવા માટે નથી. ભેદ તે આત્મા નથી, ભેદ તે પરદ્રવ્ય છે, અભેદ તે સ્વદ્રવ્ય છે. એવી વસ્તુ આમાં ભરી છે. એક એક ગાથા એક મહિનો હાલે એવું આમાં માલ ભીરો છે. પણ અમારો ભાવ તો અહીંયાથી નક્કી કરીને આવ્યો હતો કે થોડા દિવસમાં ઘણી ગાથાઓ લઈ લેવી છે. અહીંયા ટીકા એની આપણે થઈ ગઈ છે. ટીકા ફરીથી જરા હું ઉપરથી વાંચી લઉં. પ્રથમ જે શુદ્ધથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. જો અહીંથી શરૂઆત કરી છે, શુદ્ધ જ્ઞાનનો વિષય કેટલો છે, એ જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ને એટલો જ વિષય શુદ્ધ જ્ઞાનનો છે. કેવળી ભગવાન કોને જાણતા હશે કે કેવળ શુદ્ધ આત્માને કેવળ જ્ઞાન વડે, એ કેવળ જ્ઞાન વડે જાણે છે. અને નીચલી ભૂમિકામાં ગ્રસ્ત અવસ્થામાં એની પાસે કેવળ જ્ઞાન તો નથી, તો સેના વડે જાણે છે કે શુદ્ધ જ્ઞાન વડે જાણે છે. એ શુદ્ધ જ્ઞાનનો વિષય ઉપાધિભૂત તત્વ કેટલું છે? કેવળ શુદ્ધાત્મા, ઓન્લી, માત્ર, ફક્ત. જ્ઞાન તે આત્મા એ પણ ભેદ પડ્યો છે ભાઈ, એમાં વિકલ્પ ઉઠે છે. એ શુદ્ધ જ્ઞાનનો વિષય નથી. શુદ્ધ જ્ઞાનનો વિષય તો હવે ટંકોત કરે જ્ઞાયક દ્રષ્ટિનો વિષય છે જ છે. સ્વપર નહી, એકલો કેવળ, કેવળ ઓનલી કહ્યું ને, માત્ર ફક્ત બધું કાઢી નાખ્યું. કેવળ કહીને એક એક શબ્દની કિંમત હોય, ઓછા શબ્દોમાં વધારે કહેવાતું હોય તો વધારે શબ્દોનો પ્રયોગ જ્ઞાની કરતા જ નથી. જે જીવ પ્રથમ જે શુદ્ધથી, અભિમુખ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી કેવળ શુદ્ધાત્માને, ત્યારે શુદ્ધાત્માને જાણે કે નહીં, અશુદ્ધ પર્યાયને જાણે કે નહીં, કે જ્ઞાનનો વિષય જ નથી. સાંભળતું પહેલા તો શાંતિથી સાંભળજે ભાઈ, તને એ પ્રકારનો અશુદ્ધભૂત વ્યવહારનો પક્ષ છે અમને ખબર છે. અહીંયા તો કે છે કેવળ શુદ્ધ આત્માને અભેદ, શુદ્ધ હો ત્રિકાળ શુદ્ધ છે, એક સમય માત્ર પણ ભગવાન આત્મા અશુદ્ધ પર્યાયોની મધ્યમાં રહેવા છતાં પણ એ શુદ્ધતા છોડીને કિંચિત માત્ર એમાં અશુદ્ધતા આવતી નથી, એવો શુદ્ધ આત્મા અનાદિ અનંત નિરપેક્ષ શુદ્ધ છે. આ સંવર નિજાણ અને મોક્ષ સાપેક્ષ શુદ્ધ છે, આ તો નિરપેક્ષ શુદ્ધ. ભાવકર્મનો અભાવ થાય ત્યારે શુદ્ધ, ના ના એ વાત જુદી છે. એ લેવી છે હમણાં અગિયારને બદલે આજ વિચાર આવ્યો કે તેરમી ગાથા લેવી છે. કેવળ શુદ્ધ આત્માને જાણે છે. કોણ? આત્મા. એનું સાધન શું? આત્માને જાણવાનું કે શુદ્ધ જ્ઞાન? શુદ્ધ જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, ભાવશુદ્ધ જ્ઞાન, અભિમુખ અભિગત છથી આવ્યું. આત્માને સન્મુખ થઈને જે આત્માને પ્રત્યક્ષ જાણે છે, કે પ્રત્યક્ષ તો કેવડી જાણે, કે તો પ્રદેશ પ્રત્યક્ષની વાત છે. અહીંયા પ્રત્યક્ષ છે એ તો અતિન્દ્રિય આનંદ એને પ્રત્યક્ષ છે, એટલે આનંદ મૂર્તિને જાણી લીધો. એક આનંદનો નમૂનો લીધો તો આખો આત્મા આનંદમય છે. જેમ સાકરની ગુણમાં બંબી મારે બે દાણા ચાખે કે શેઠ 1300 રૂપિયા ગુણના લાગશે, તો કે ચાખો ને, ચાખી બે દાણા ચાખ્યા ત્યાં આખા ગુણનો બોરીનું સરદાન થઈ ગયું. હા હા, એમ અતિન્દ્રિય આનંદની ચકણી ચોથે ગુણતાને તોડી થઈ ત્યાં મારો આખો આખો આત્મા આનંદ જ્ઞાન નાનથી ભેરો છે. એમાં ક્યાંય રાગ નથી, આકુળતા નથી, દુઃખ નથી. એમ કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એકલો આત્મા લીધો અને ત્રિકાળ શુદ્ધ લીધો છે, એવો લીધો થાય છે તે શુદ્ધ નથી, છે તે શુદ્ધ છે. થાય છે એ તો પર્યાયના ધર્મમાં શુદ્ધતા આવી. અહીંયા તો શુદ્ધ જ્ઞાનનો વિષય જે છે, ઉપાધિભૂત તત્વ જે અહમ કરવા યોગ છે, તેને તે જાણે છે, તેને શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. તે તો પરમાર્થ છે, ખરેખર પરમાર્થ સાચું છે, સત્યાર્થ છે, ભૂતાર્થ છે. અને જે હવે વ્યવહારની વાત આવે છે, એ વ્યવહાર ક્યાં સુધી લંબાય છે એ સમજવા જેવું છે. વ્યવહાર લંબાય તો ક્યાં સુધી વ્યવહાર લંબાય? કે અભેદના ભેદ સુધી. બસ અભેદના ભેદથી આગળ ખરેખર અભેદનો ભેદ ન હોવાથી વ્યવહાર નથી. રાગ વ્યવહાર નથી, કેમ કે અભેદનો ભેદ નથી. અજમેરાભાઈ હલી ગયા, આમ કરે છે. આચાર્ય ભગવાને ફરવા એવું છે, કામ બહુ બંધનની કથા તો બધાએ સાંભળી, પણ એકત્વ વ્યક્ત આત્માની વાત કદી સાંભળી નથી. મને કહેવાનો આજે ભાવ આવી ગયો છે. તારો અભિપ્રાય ડિપોઝિટ રાખજે અને આ કુંકુંદ ભગવાનની વાત સાંભળજે. પ્રભુ એકવાર આ વાત મારી છે, મારા હિતની વાત કરે છે, એટલું લક્ષમાં રાખીને સાંભળે તો તારું કામ થઈ જશે. હવે જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, આ વ્યવહાર કેટલો છે કે અભેદનો ભેદ એટલો વ્યવહાર છે. પર્યાયની વાત ચાલે છે. હવે પર્યાયનો વિષય દ્રવ્ય છે એ તો નિશ્ચય છે, પણ પર્યાય પર્યાયને જાણે છે એ વ્યવહાર છે. કે છે કે જે સર્વ શુદ્ધ જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય છે, એને જે જાણે છે તે શુદ્ધ કેવડી છે, તે વ્યવહાર છે. જ્ઞાન પર્યાયને જાણે છે. કઈ પર્યાયને જાણે છે એ વ્યવહાર છે, કે પોતાના અભેદના ભેદને જાણે છે એટલો વ્યવહાર છે. પણ એ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. એ આત્મા નથી, એ વ્યવહાર જીવ છે, નિશ્ચય જીવ નથી. આત્માના અભેદનો ભેદ વ્યવહાર જીવ છે. જ્ઞાન તે આત્મા કેવો તે વ્યવહાર છે, અને દ્રવ્ય ને આત્મા કેવો તે નિશ્ચય છે. સર્વશુદ્ધ જ્ઞાન ને જાણે તે શુદ્ધ કેવી છે, તે તો વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈને કહીએ છીએ કે ઉપર કહેલું સર્વજ્ઞાન, જે સર્વશુદ્ધ જ્ઞાન કહ્યું ને, તે જ્ઞાન આત્મા છે કે અનાત્મા. હવે જો પાછો પ્રશ્ન કરે છે, જે આ વ્યવહારનો વિષય છે, પર્યાય વ્યવહારનો વિષય જે પર્યાય કયો અત્યારે શુદ્ધ જ્ઞાનની, પર્યાય ને વ્યવહાર કયો, એ વ્યવહાર આત્મા છે કે અનાત્મા, એ સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય. જે પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે એવો જે વ્યવહાર, એ આત્મા છે કે અનાત્મા, કે આત્મા છે. કેમ કે આત્માનો ભેદ અભેદ જ છે, પણ તને ભેદ કરીને સમજાવીએ છીએ તો પણ એ જ્ઞેયમાંથી જ્ઞાનનો ભેદ છૂટો પડતો નથી, ધ્યેયમાં નથી. પર્યાય ધ્યાન રાખજો. ધ્યેયમાં પર્યાય ન હોવા છતાં એ જ્ઞેયમાં તો પર્યાય અનન્ય છે, આત્મા જ છે, અનાત્મા નથી. જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો બરાબર નથી, કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી. આત્માને સાથે તો જ્ઞાનનું તાદાત્મ્યપણું છે, એટલે તો અભેદનો ભેદ. એ તાદાત્મ્યપણું ક્ષણિક અભેદ છે, હો, ક્ષણિક તાદાત્મ છે. ત્રિકાળ તાદાત્મ જ્ઞાનની પર્યાયને માનવાથી જ્ઞાનની પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે. ફરીને કે એ જ્ઞાનની પર્યાયને સર્વથા ભેદ માનવાથી, એ તો ઉત્પાદ છે પર્યાયમાં, તો પર્યાયમાં તો ત્રિકાળ ઉત્પાદ એનું લક્ષણ છે પર્યાયનું. તૃણ લક્ષણ નિત્ય છે, પર્યાયનું લક્ષણ અનિત્ય છે. એ અનિત્ય પર્યાયને સર્વથા જો અભેદ માનવામાં આવે તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, અને જ્ઞાન અપેક્ષાએ જો સર્વથા ભેદ માનવામાં આવે તો અનુભૂતિ નહીં થાય. ફરીને દ્રષ્ટિ અપેક્ષાએ જે ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, કેવળ જ્ઞાન ભિન્ન છે, શુદ્ધ જ્ઞાન ભિન્ન છે, અરે સામાન્ય ઉપયોગ પણ ભિન્ન છે. સામાન્ય ઉપયોગ સમયને બતાવે છે. બીજી ગાથામાં સમયનો અર્થ કરતા પ્રમાણ જ્ઞાનથી આખી સાત બોલ કયા છે, એ સમય છે. એ સમય ઉપાદેય નથી. એમાં ઉપાદેયની અહીંના બે પારા કયા, સ્વસમય ને પરસમય. બીજી ગાથામાં બધું આવી જાય છે. પ્રમાણમાંથી નિશ્ચય કાયદો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડે તો સ્વસમય, પર્યાય ઉપર લક્ષ જાય તો પરસમય. એમાં પૂદગલના પ્રદેશે સ્થિત કહ્યું છે, એ રાગ એ પૂદગલના પ્રદેશ છે, અહીંયા એમ કહ્યું છે. ઓહો, અભ્યાસ કરવાની જરૂર છે. સીએના અભ્યાસ કરે તે 40-40 વર્ષ સુધી કરે, નાપાસ થાય તો કર્યા કરે, પરીક્ષા આપ્યા કરે, પરીક્ષા આપ્યા કરે. ક્યાં ગયા મહેન્દ્રભાઈ છે, નથી આવ્યા, ક્યાં છે, ક્યાં? ઈ સીએ છે. અહીંયા પરીક્ષા જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપ્યા કરે અભ્યાસ, એમાં કઈ વાંધો નહીં. અને જ્યાં અહીંયા આ વાત આવી કરે, ભલા ભાઈ તને ટાઈમ ન મળતો 6 મહિના તો અભ્યાસ કર, જોતો ખરો ચમત્કાર નો. પણ 6 મહિનાનો ટાઈમ નહીં, એમ 3-3 મહિનાને 2 ભાગ પાડી દેવા. એક દ્રષ્ટિનો વિષય માટે 3 મહિના રાખવા, એ પરિપક્વ પાઠ થાય પછી જ્ઞેય, ધ્યેયનો પાઠ 3 મહિનાનો, 3 મહિનાનો જ્ઞેય નો રાખો. જ્ઞેયનો વિચાર કરીશ તો રાગથી આત્મા ભિન્ન જણાઈ જશે તને. એટલે કે જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય છે ક્ષણિક, જેમ ગુણ અનાદિનંદ તાદાત્મ્ય છે, ધ્રુવની સાથે ગુણો તાદાત્મ્ય છે, ત્રિકાળ તાદાત્મ્ય છે, એમ પર્યાય પ્રગટ થાય છે. જે જ્ઞાનની ઉપયોગ હોય તો પણ શું, સામાન્ય ઉપયોગ નિરપેક્ષ ઉપયોગ હોય તોય શું, સાપેક્ષ ઉપયોગની તો વાત દૂર રહો, મતિશ્રુતની તો. પણ સામાન્ય ઉપયોગ જે પ્રગટ થાય છે, જે પર્યાર્થિક નહીં નો પારનામિક છે, એ પણ જો સર્વથા અભિન્ન માનવામાં આવે તો સમયવર્તી છે, દ્રવ્ય ત્રિકાળવર્તી છે, ત્રિકાળવર્તીની સાથે સમયવર્તી પર્યાય સર્વથા અભેદ માનવામાં આવે તો પર્યાયના નાશે દ્રવ્યો નાશ થઈ જાય. સાંભળજો, અને જો જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનની પડખામાં વિચાર કરે ને સર્વથા ભિન્ન માનવામાં આવે તો અનુભૂતિ નહીં થાય. આ વાત દેવસેન આચાર્ય ભગવાને કરી છે, એ કોપી કરાવીને તમને આપશો તો વાત થઈ ગઈ છે. કોપી કરાવી આ જીનાગમમાં તો માલ વીરો છે, પણ ટાઈમ નંબરે એમાં દુકાનનો વકરો ઘટી જાય, કમાણી ઘટી જાય, મોંઘારત બહુ, બાર બાર કલાક કામ કરીએ તે માન પૂરું થાય. આ શું થાય, એને આત્માની લગન લાગે તો કામ આવે એવું છે. જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય છે, માટે જ્ઞાન તે આત્મા છે. એ વ્યવહાર કયો, જ્ઞાન તે ભેદ કરીને કયો ને, તે વ્યવહાર છે. પણ એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે પાછો. એમ તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી, પરદ્રવ્યની સાથે જ્ઞાનને તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ સંબંધ છે. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી પરદ્રવ્યમાં, તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી એમ કે આત્મા છે કે અનાત્મા એમ પ્રશ્ન પૂછ્યો તો કે આત્મા જ છે, અનાત્મા નથી. જ્ઞાન આત્મા જ છે. બોલો, આત્મા તો આત્મા છે, પણ એક સમયની પર્યાય શુદ્ધ જ્ઞાનની એ પરદેવે નથી. એ તો પરદેવે કહ્યું છે ને, વિવક્ષાથી સમજ ભાઈ, અપેક્ષાથી સમજ. હા, શ્યાદવાદને છોડીને દ્રષ્ટિ નથી પ્રાપ્ત થતી. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ જતા જ્ઞાનમાં શ્યાદવાદ પણ જન્મ થઈ જાય છે. અનુભવ જ્ઞાનમાં શ્યાદવાદ છે, અનુભવના વિષયમાં શ્યાદવાદનો અભાવ છે તો પણ નિશ્ચયાભાસ પણ આવતો નથી. આ જીનાગમ, આ વાણી, સંતોની વાણી. અમે તો મૂળમાં જેનમાં તો સ્થાનકવાસીમાં, આ પણ જ્યાં અહીંયા લક્ષમાં આવ્યું સત્ય ત્યાં તો આ હા હા અપૂર્વ વાત છે. આ જીનેન્દ્ર ભગવાનની વાણી કોઈ અપૂર્વ છે. તારે સમ્યક દર્શન નહીં કરવું હોય ને તો એ કરાવી દેશે, હાથ પકડીને લે. એવા કરતાની વાત નથી આ, તું એનું ગહેરાઈથી અધ્યયન કરીશ ને તો તને આત્માની પ્રાપ્તિ થાય. એવા આમાં પાઠ બધા ભરેલા છે કે આત્માનો અનુભવ થતો નથી. કે કેટલી વાર તમે સ્વાધ્યાય કરો છો ભાઈ સાહેબ, સ્વાધ્યાય તો કરતો નથી હું. આહા, અમારા જમાઈ બાબુ ને કહ્યું કે સ્વાધ્યાય કરો તમે, વેપારમાં ખોટ નહીં જાય. પાછું એમ ઈશે જ છે આ ચેતન બધા માટે છે, પણ ટાઈમ ન મળે અડધો કલાક કલાકનો સ્વાધ્યાયનો. અરે મમુક્ષુ જીવોને તો સ્વાધ્યાય એ તો ખોરાક છે, ખાવાનું ન મળે તો કઈ નહીં, પણ મારે તો સ્વાધ્યાય જોઈ. એ સ્વાધ્યાયની પ્રણાલિકા આ ગુરુદેવના જન્મ પછી ચાલી છે. સ્વાધ્યાયની પ્રણાલિકાનો તેમ દિગંબરો પંડિતો કબૂલ કરે છે, પંડિતો કબૂલ કરે છે, વાત તો સાચી છે. પાછું એ સ્વાધ્યાયની એવું છે કે સામે શાસ્ત્ર રહેવા જોઈએ, વક્તા ગમે એમ અર્થ કરે તો ન ચાલે, એટલે એમ કરીને બધા તૈયાર થાય. બીજાઓ પણ કે કઈ લીટીનો શું અર્થ કર્યો એ બીજાને ખબર પડે, બધા તૈયાર થવા માટે. એ જ્ઞાની પોતાની નિધિને બિલકુલ છુપાવતા નથી, ખુલ્લે આમ પ્રસિદ્ધ કરે છે કે આત્માનું સ્વરૂપ છે. આવી રીતે અનુભવ થાય, કોઈ ખાનગી વાત એની પાસે રાખતા નથી. જ્ઞાન આત્મા છે, કેમ કે આ જ્ઞાન આત્માની સાથે કથનચિત તાદાત્મ છે. જો કથનચિતનો ઉપયોગ અહીંયા કરજે શ્યાદવાદનો, અહીંયા સર્વથાભિન્ન કે સર્વથાભિન્ન લેશમાં જ્ઞાનના પ્રકરણમાં, દ્રષ્ટિના પ્રકરણમાં લે તો લેવા જેવું છે. બિન સર્વથા શું દ્રષ્ટિનો વિષય, શું સર્વથાભિન્ન, શું કથિત ભિન્ન અભિન્ન, એ આની અંદરમાં વિકલ્પ દશામાં જો વિચાર કરે ને તો એને અંદરમાંથી પ્રમોદ આવે કે આવું મારું સ્વરૂપ, આવું ચમત્કારિક મારું સ્વરૂપ છે, એમ એને ભાસ થાય. અને પ્રમોદ આવ્યા વગર રે નહીં, અને ઊંડો ઉતરે તો આનંદ આવી જાય. પ્રમોદી પણ દોષ છે. એ પણ એ પક્ષિત થાય છે કે જ્ઞાન તે આત્મા છે. ભલે જ્ઞાન ભેદ છે, અભેદનો ભેદ છે, શુદ્ધ જ્ઞાન પર્યાય છે. શુદ્ધ જ્ઞાન પર્યાય હોવા છતાં એ પર્યાય નથી પણ આત્મા છે. એ પર્યાય પરદેવે નથી અત્યારે અહીંયા, હે નથી. અટપટું તો થોડુંક છે. ઘડીકમાં સર્વથા બિનકીએ, ઘડીકમાં કથનચિત ભિન્ન બિનકીએ, આ શું બધું છે? આ નટ નાગરની બાજી. આ બાજીગર જાણે, બીજું કોઈ જાણી શકે? જ્ઞાની જાણે, જ્ઞાની બાજીગર છો. ઘડીકમાં કે સર્વથા ભિન્ન, ઘડીકમાં કે સર્વથા ભિન્ન છે વાત સાચી, પણ કથનચિત અભિન્ન લેજે ને કે મરી જાય, ને કે અનુભૂતિ નહીં થાય. સર્વથા ભિન્નમાં વિકલ્પાત્મક નિર્ણય આવે છે, અને સર્વથા અભિન્નમાં અનુભૂતિ થઈ જાય છે. કથનચિત અભિન્નમાં અનુભૂતિ થઈ જાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. ન્યાય કયો કે આ જ્ઞાનનો આત્મા સાથે તાદાત્મ સંબંધ છે. અભેદનો ભેદ હોવાથી અમે જ્ઞાનને આત્મા કહીએ છીએ, ત્યારે સામોજી સમજી શકે છે કે જ્ઞાન તે આત્મા. એટલો ભેદ દ્વારા અભેદ સમજાવે છે, પછી ભેદ છૂટી જાય છે. ભેદ દ્વારા અભેદ જ્યારે સમજવા લાગે છે ત્યારે ભેદ છૂટીને અભેદમાં આવી જાય છે, એ જ્ઞાનાત્મા થઈ જાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. શુદ્ધ જ્ઞાનની પર્યાય છે તે પણ આત્મા છે. પર્યાયને આત્મા કેવી? તો બીજી જગ્યાએ હે કહ્યું છે ને પરદેવ, એ બધી વાત સાચી છે. તો જરા શાંતિથી સાંભળ. અધૂરું જ્ઞાન જોખમી છે, અધૂરું જ્ઞાન જોખમી છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. લે, પર્યાય પણ આત્મા જ છે. નાશવાન પર્યાય? અરે પર્યાય દેખાતી નથી, અમે તને કહીએ છીએ આત્મા છે. પછી શું? છઠ્ઠી ગાથામાં બે વાત કરી છે. પેલા પારામાં પર્યાયથી રહીત કયો? ધ્યેય બતાવ્યો પેલા પારામાં, છઠ્ઠી ગાથામાં. પ્રમત્ત પ્રમત નથી. પર્યાયથી રહીત કહ્યું, ગાથા બદલી નહીં, સાય સુકાણી નહીં. ત્યાં તો બીજા પારામાં લખે છે કે પર્યાયથી સહિત થાય ત્યારે આત્માનો અનુભવ થાય. જા કરતા કર્મ નંદની પણ લખ્યું છે, એ પર્યાયથી સહિત છે, પણ સહિત છે પણ કથનથી સહિત છે એ ધ્યાન રાખજે. ઉપરનો પારો ખોટો પાડીને નીચેનો પારો સાચો થતો નથી, ઉપરનો કાયમ રાખીને નીચે સાચો થાય છે. અભ્યાસ જોઈએ, થોડોક અભ્યાસ જોઈએ. આ વસંતભાઈ બાર રખડે છે કારણ વગરના, બપતના થાક લાગે છે. હવે તો બહુ થાક લાગે, મૂકોને માથા કુટ હવે. એ પોતાનું કરીને ભાગી જવા જેવું છે, બાકી ક્યાંય અકર્તા છે માટે કરતા બુદ્ધિ એમાં પોસાય છે. ઇનડાયરેક્ટ પણ કરતા બુદ્ધિ પોસાઈ જાય છે, એને ખબર પડતી નથી. બીજાનો ઉપકાર કરવા નીકળો પણ પોતાનો ઉપર ઉપકાર કર્યો નહીં, એના ઉપર અપકાર કરે સમયે સમયે. વસંતભાઈ, બીજાનો ઉપકાર કરો. એ મહામંત્રી છે, કુંકુન ભગવાન ટ્રસ્ટના મહામંત્રી છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે, અભેદની અપેક્ષાએ. આમ થવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એમ જ આવે છે. જે આત્માને જાણે છે, જે જ્ઞાન આત્માને જાણે છે એ શુદ્ધ કેવડી છે. અહીંયા બાર અંગનું જ્ઞાન શુદ્ધ કેવડી એવો વ્યવહાર આગળ ન કરતા આવ્યું તો પંદરમી ગાથામાં યોગલજી સાહેબે કહ્યું કે અનુભૂતિ તે જીન શાસન છે. જીન શાસન ક્યાં રહેતો હશે? મંદિરમાં રહેતો હશે? મંદિરમાં જીન શાસન હશે? ક્યાં હશે જીન શાસન? જીન શાસન આત્માના અનુભવના જ્ઞાનમાં જીન શાસન છે. એ અહીંયા સમયસારમાં નિશ્ચયની પ્રધાનતાથી વાત છે. બીજી જગ્યાએ બાર અંગનો જાણનાર તેને પણ શુદ્ધ કેવડી કહેવામાં આવે છે. અહીંયા એ ગૌણ છે. ખરેખર તો આમાં ઘણું છે. શુદ્ધ જ્ઞાનને જાણ્યું આત્માને તો એક અપેક્ષાએ શું કહીએ, માલ ઘણો ભીરો છે. પણ હવે સમજાય નહીં એ શું થાય કે શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં બધું આવી ગયું, લોકાલોક જણાઈ ગયો છે. એક જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ને જાણવાનો, આદરવાનો તો કેવળ જ્ઞાન આત્માને જાણે છે, શુદ્ધ જ્ઞાન આત્માને જ, એ તો એમાં બધા એકમત હોય. પણ શુદ્ધ જ્ઞાન થોડું જાણે અને કેવળી પૂરું જાણે કે નહીં જાણવામાં પણ પરિપૂર્ણ છે. ભલે એ વિષય ગંભીર છે થોડો. ત્યાં તો બહુ મારે ચર્ચા થાય છે રાજકોટમાં. પણ આ બધું અહીંયા ઝીણું ના હાલ, એટલે એટલું બસ છે કે જે શુદ્ધ જ્ઞાનનો વિષય છે એટલો કેવડીનો વિષય છે. કેવડી ભગવાન જેમ લોકાલોકને જાણે છે એમ શુદ્ધ જ્ઞાની પણ દેડકો હરણીઓ લોકાલોકને જાણે છે. કઈ અપેક્ષાએ એ એક સમજવા જેવો વિષય જુદો છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, લોકાલોકને ડાયરેક્ટ કોઈ જાણતું જ નથી, ઇનડાયરેક્ટ જાણે છે. એમ જ આવે છે. અને તે તો પરમાર્થ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી જો વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કયો ને, તો જ્ઞાન અને જ્ઞાની એનો ભેદ કર્યો, દ્રવ્ય અને પર્યાય એનો ભેદ કર્યો. જ્ઞાન અને જ્ઞાનીના, જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાનની પર્યાય અને જ્ઞાનીના એટલે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક, એના ભેદથી કહેનારો જે વ્યવહાર, તેનાથી પણ જો પરમાર્થનો પ્રતિપાદક શબ્દ આવ્યો હતો ને, એનો હવે નિકાલ કરે છે. કેનારો જે વ્યવહાર, તેનાથી પણ એમ, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે કે જ્ઞાન આત્માની સાથે તાદાત્મ છે, માટે જ્ઞાન તે પણ આત્મા છે, તો જ્ઞાને પણ પરમાર્થનો પ્રતિપાદક થઈ ગયો. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક થઈ ગયો, તેનાથી ભી નજીક કંઈ કહેવામાં આવતું નથી. વળી સવારથી નવ થઈ ગયો, પોણો કલાક. બસ પોણા કલાકથી વધારે નહીં. હવે તો ટાઈમ આજને કાલ બેસી રહ્યા ને.